આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, ઘરઆંગણે યોજાયેલો T20 વર્લ્ડ કપ જીતનારો ભારત પહેલો દેશ બન્યો છે અને ઉપરાઉપરી આ ટુર્નામેન્ટ જીતનારો પણ ભારત પહેલો દેશ બન્યો છે. જો કે એની વાત કરીશું સ્પોર્ટ્સ સેક્શનમાં. એ પહેલાં પ્રસ્તુત છે 10 માર્ચ મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલે છેડેલા યુદ્ધે અખાતી દેશો એટલે કે મધ્ય પૂર્વ અથવા તો પશ્ચિમ એશિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં માહોલ તંગ બનાવી દીધો છે. બંને તરફથી મોટા મોટા દાવા થઈ રહ્યા છે. ઈરાન પર સતત ચાલુ રહેલા હુમલાના બદલામાં એણે ખાડી વિસ્તારના અમેરિકા તરફી દેશોની કેટલીક રિફાઇનરીને લક્ષ્ય બનાવી છે. પરિણામે કાં ત્યાંનું ઓઇલ આઉટપુટ ઘટી ગયું છે અથવા તો તકેદારીના ભાગરૂપે એ રિફાઇનરી જ બંધ કરવી પડી છે. આના પગલે એકંદર ક્રૂડ ઓઇલ તથા નેચરલ ગેસના ઉત્પાદન પર માઠી અસર પડી છે અને અધૂરામાં પૂરું ઈરાને હોર્મસની સમુદ્રધુનીમાંથી પસાર થતા જહાજ ઉપર હુમલાની ધમકી આપી છે. વિશ્વના અનેક દેશો સામે આ રીતે ઓઇલ ક્રાઇસિસનો ખતરો ઉભો કરી ઈરાન એક રીતે અમેરિકા પર દબાણ લાવી રહ્યું હોવાનું ઘણા નિષ્ણાતોનું માનવું છે. આપણે જોકે એ ચર્ચામાં ન ઉતરીએ અને ભારતમાં અત્યારે શું સ્થિતિ છે એ વિશે સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બોલાવી હતી અને અખાત વિસ્તારની કટોકટીની ભારત પર પડનારી સંભવિત અસર વિશે માહિતી મેળવી હતી. દેશમાં ખાસ તો રાંધણ ગેસની અછત ઊભી થઈ હોવાની અફવાને પગલે લોકોમાં ચિંતાનો માહોલ ઊભો થઈ શકે છે એ શક્યતાથી વડાપ્રધાનને અવગત કરાવવામાં આવ્યા હતા. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અત્યારે દેશમાં દરેક પ્રકારના ઈંધણનો પૂરતો પુરવઠો છે. મંગળવારે રાત્રે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પણ દેશમાં ઈંધણની અછત હોવાનું નકાર્યું હતું. જોકે બીજી બાજુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર નિયંત્રણ મૂક્યા છે જેથી ઘરેલુ વપરાશકારોને પૂરતો ગેસ મળી રહે. જોકે એના કારણે ગેસની અછતની બુમરાણ ઉઠી છે અને કેટલીક રેસ્ટોરાં બંધ થઈ રહી હોવાનું બોલાઈ રહ્યું છે. મુંબઈ, પુણે અને બેંગલુરુ જેવા શહેરોમાં હોટલ્સને ગેસ સિલિન્ડર ન મળી રહ્યા હોવાથી અત્યારે 20% રેસ્ટોરાં બંધ પડી હોવાનું કહેવાય છે. અલબત્ત કોઈ હોટલ એસોસિએશન તરફથી આ વાતને સમર્થન મળ્યું નથી. રાંધણ ગેસનો પુરવઠો જળવાઈ રહે એ માટે કેન્દ્ર સરકારે દેશમાં એસમા એટલે કે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ લાગુ કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ નવી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ખાતર કારખાનાઓને 70% તો અન્ય ઉદ્યોગોને અત્યાર સુધી જે સપ્લાય થતી હતી એના 70-80% ગેસ આપવામાં આવશે. આ માર્ગદર્શિકા છતાં અનેક વિસ્તારોમાં અત્યારે ગેસ સિલિન્ડર માટે લાંબી લાંબી લાઇન જોવા મળી હતી. અમુક વેપારીઓ ઓઇલ અને ગેસની કૃત્રિમ અછત ઊભી કરી એનો લાભ મેળવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું એક સરકારી અધિકારીએ કહ્યું છે. એક બાજુ ગેસની અછતની વાત છે તો બીજી તરફ ક્રૂડ ઓઇલની સપ્લાય અનિયમિત થતા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલના ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે. એની અસર નિવારવા અમુક વિમાની સેવાઓએ હવાઈ ભાડામાં 10-15% જેટલો વધારો કરી દીધો છે. છેલ્લા થોડા દિવસમાં જ ક્રૂડના ભાવ લગભગ 1.5 ગણા વધ્યા છે. ભારતમાં અત્યાર સુધી સરકારે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન કે એવિએશન ફ્યુઅલના ભાવ જાળવી રાખ્યા છે, પરંતુ અમુક એરલાઇનરે એની લાંબા અંતરની ફ્લાઇટના ભાવમાં 15% સુધીનો વધારો કર્યો છે. એર ઇન્ડિયાએ 18 માર્ચથી અમલમાં આવે એ રીતે એના ડોમેસ્ટિક રૂટ પર 400 રૂપિયાથી માંડી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા લાંબા રૂટ પરની ફ્લાઇટ ટિકિટ પર 4,000 રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો છે. થોડા દિવસમાં ઓઇલ ક્રાઇસિસ પૂરી નહીં થાય તો અમુક એરલાઇનર નાના કે ફિલ્ડર રૂટ પરની એની વિમાની સેવા બંધ કરી દેવાનું પણ વિચારી રહી છે. ઉનાળુ વેકેશન નજીક છે ત્યારે ઘણા પરિવારોના વેકેશન પ્લાન એને કારણે રોળાઈ શકે છે. ગયા મહિને ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત સમુદ્રી કવાયત માટે વિશાખાપટ્ટનમ આવેલા ઈરાનના 3 યુદ્ધ જહાજોને ભારતે એના બંદર ખાતે રોકાણ કરવા ઓફર કરી હતી. જોકે એમાંથી એક જ ઈરાની જહાજ ભારત રોકાયું હતું અને એ હજી કોચી બંદરે જ છે. બીજા 2 જહાજમાંથી એક આઈરિશ ડેના વિશાખાપટ્ટનમથી શ્રીલંકાનું ચક્કર કાપી હિન્દી મહાસાગરના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી ઈરાન તરફ આગળ વધતું હતું ત્યારે એક અમેરિકી સબમરીને એના ટોર્પેડોથી એને ઉડાડી મૂક્યું હતું. પરિણામે આ જહાજ પર તહેનાત 100થી વધુ જવાનો મૃત્યુ પામ્યા હતા. શ્રીલંકન નૌકાદળના એક રેસ્ક્યુ જહાજે એના થોડા જવાનોને પછી ઉગારી લીધા હતા. ઈરાનનું જહાજ 10 દિવસ વિશાખાપટ્ટનમ હતું અને અહીંથી ઈરાન જતી વખતે 4 માર્ચે અમેરિકી ટોર્પેડોનું શિકાર બન્યું. એમ છતાં ભારતે એ હુમલા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરી ન હોવાથી એનો વિરોધ થયો હતો. આ મુદ્દે લોકસભામાં કેટલાક વિપક્ષી સભ્યોએ સરકારને નિવેદન આપવા ફરજ પાડી હતી. એ વખતે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમથી ઈરાનના ત્રણેય જહાજ રવાના થયા હતા. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો આદર્યો. એ જ દિવસે ઈરાને એના આ 3 જહાજને ભારતના બંદરમાં રોકાવા દેવા માટે ભારતને કહ્યું હતું અને વળતે દિવસે ભારત સરકારે એ માટે અનુમતિ પણ આપી દીધી હતી. જોકે જયશંકરે કહ્યું હતું કે એ 3માંથી આઈરિશ લવન નામનું એક જહાજ જ 4 માર્ચે કોચી આવ્યું હતું અને એને ત્યાં ડોકિંગ પરમિશન એટલે કે નાંગરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈરાનના બીજા 2 જહાજ ભારત કેમ ના આવ્યા એ વિશે ઈરાન તરફથી ભારત સરકારને વિધિવત માહિતી આપવામાં આવી નથી એમ જયશંકરે ઉમેર્યું હતું. ઈરાનનું 1 જહાજ હજી કોચી બંદરે જોવાની માહિતી જયશંકરે આપી છે. શક્ય છે કે જહાજની સુરક્ષાનો મુદ્દો ધ્યાનમાં રાખી સરકારે અત્યાર સુધી આ વાત જાહેર કરી નહોતી, પરંતુ મંગળવારે લોકસભામાં આ વિશે જયશંકરે માહિતી ઉપલબ્ધ કરાવી હતી. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ અને લોકસભામાં ચાલી રહેલા વિવાદ પર નજર નાખીએ. લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામેની અવિશ્વાસની દરખાસ્ત પર મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ હતી. બિરલા વિપક્ષી સભ્યો તરફ પક્ષપાતી વલણ દાખવે છે અને એમના તરફ કિન્નાખોરી દાખવે છે એવી ફરિયાદ સાથે એમની સામેની આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. છેલ્લા 1.5 દાયકામાં લોકસભામાં આવું પહેલી વખત બન્યું છે કે કોઈ સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય. ચર્ચાની શરૂઆત કરતા તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે મણિપુરની વંશીય હિંસાથી માંડી અમેરિકા સાથેના વ્યાપાર કરાર સહિતના અનેક મુદ્દા પર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને એમનો મત માંડવાની અનુમતિ આપી નહોતી. કોઈ વિપક્ષી સાંસદ એમ છતાં બોલવાનો પ્રયાસ કરે તો બિરલા એમના માઇક બંધ કરાવી દે છે. મોઇત્રાએ કહ્યું હતું કે સ્પીકર આ રીતે વિપક્ષી સભ્યોનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા એ પછી નાની નાની વાતે વિપક્ષી સભ્યોને ગૃહમાંથી કાઢી મૂકવાનું કે એમને સસ્પેન્ડ કરવાનું પ્રમાણ પણ બહુ વધ્યું છે, જેથી એ સંસદ સભ્ય ગૃહની કાર્યવાહીમાં હાજર જ ન રહી શકે. મોઇત્રા એમના આક્ષેપના સમર્થનમાં આંકડા ટાંકીને કહ્યું હતું કે વર્ષ 2004થી 2025 સુધી લોકસભામાં જુદા જુદા સમયે મળીને 245 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમાંથી 120 સભ્યોના સસ્પેન્શન તો બિરલા લોકસભાના સ્પીકરો એ જ ગાળાના છે. સ્પીકર ઓમ બિરલા સામેની અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચા આજે પણ ચાલુ રહેશે. એ પછી સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપશે. મિત્રો, કોવિડની બીમારી તો ભૂલાઈ રહી છે, પરંતુ એ સમયની હાલાકી અને આ મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં આવેલા ધરખમ ફેરફાર વિશે હજી ચર્ચા થાય જ છે અને એ જ રીતે કોવિડની રસીની આડઅસર પણ હજી ચર્ચાનો વિષય છે અને હવે આ વિષય ઓર ગાજશે. એનું કારણ એ છે કે સર્વોચ્ચ અદાલતે કોવિડ વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા હોય એ લોકોને વળતર આપવા માટે નીતિ ઘડવાનું કેન્દ્ર સરકારને કહ્યું છે. મંગળવારે સર્વોચ્ચ અદાલતની એક ખંડપીઠે સરકારને કોવિડ રસીની આડઅસર ધરાવતા લોકોને રાહત માટે નો ફોલ્ટ પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ નીતિ ઘડે એનો અર્થ એ નથી કે સરકાર કોઈ ભૂલની કબૂલાત કરી રહી છે અથવા તો કાયદાકીય જવાબદારી સ્વીકારી રહી છે. કોર્ટે કહ્યું હતું કે વેક્સિનની આડઅસર તપાસવા કોઈ નિષ્ણાતોની નવી સમિતિ બનાવવાની જરૂર નથી, કારણ કે એ માટે અત્યારની વૈજ્ઞાનિક પદ્ધતિ પૂરતી છે. વર્ષ 2021માં કોવિડની રસી લીધા પછી કેરળની એક યુવતીનું નિધન થયું હોવાનો આક્ષેપ એના પરિવારે કર્યો હતો. એ પછી કેરળ વડી અદાલતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કોવિડ રસી લીધા પછી કોઈના મૃત્યુ થયા હોય તો એ કિસ્સાની યાદી બનાવી એમના પરિવારજનોને વળતર ચૂકવવાની શક્યતા ચકાસવા માટે કહ્યું હતું. જો કે કેન્દ્ર સરકારે કેરળ અદાલતનો એ ચુકાદો પડકાર્યો હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોવિડની રસીને કારણે કોઈના મૃત્યુ થવાની શંકાના આધારે વળતર આપવાની જોગવાઈ નથી. જોકે હવે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એ માટે આદેશ આપ્યો છે.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.